પવિત્ર જ્ઞાનગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકતરા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે એકતર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેને ખરેખર એટલે દુનિયાને જોવાની, ખાસ કરીને પૂર્વ અને પશ્ચિમના સંબંધોને સમજવાની રીત પર બહુ ઊંડી અસર કરી છે. પુસ્તક છે એડવર્ડ સાઈદનું ઓરિયન્ટાલિઝમ.
નમસ્કાર. હા, આ પુસ્તક ખરેખર વિચારતા કરી દે એવું છે. મતલબ કે આપણને એમ સવાલ પૂછવા પ્રેરે છે કે આપણે બીજી સંસ્કૃતિઓ વિશે જે માનીએ છીએ, જે છાપ આપણા મનમાં છે, એ ખરેખર આવી ક્યાંથી? શું એ સાચી સમજ છે કે પછી કોઈએ આપણા માટે ઘડેલી છબી છે?
બરાબર. અને આ સવાલ આજે પણ એટલો જ કદાચ વધુ મહત્વનો છે નહીં, કારણ કે આપણે સતત મીડિયા, પુસ્તકો, ફિલ્મો દ્વારા બીજી સંસ્કૃતિઓના સંપર્કમાં આવીએ છીએ.
અને આ પુસ્તક આપણને એ સમજવામાં મદદ કરે છે કે કેવી રીતે જ્ઞાન અને સત્તા, એટલે કે નોલેજ અને પાવર, એકબીજા સાથે ગૂંથાયેલા છે
અને કેવી રીતે એક સંસ્કૃતિ બીજી પર પોતાનો પ્રભાવ પાડી શકે છે, ઘણીવાર જાણીએ અજાણીએ. તો ચાલો આ રસપ્રદ ચર્ચામાં ઊંડા ઉતરીએ. પહેલા તો લેખક વિશે થોડી વાત કરી લઈએ. એડવર્ડ સઈદ કોણ હતા?
એડવર્ડ ડબલ્યુ સઈદ 1935 થી 2003 20મી સદીના એક ખૂબ જ જાણીતા અને પ્રભાવશાળી બૌદ્ધિક ચિંતક હતા. આમ તો તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં અંગ્રેજી અને તુલનાત્મક સાહિત્યના પ્રોફેસર હતા.
પણ એમની વાત માત્ર એકેડેમિક પ્રોફેસર તરીકે અટકે એમ નથી, ખરું ને? એમનું પોતાનું જીવન જ બહુ અનોખું હતું.
બિલકુલ, એમનું જીવન આજ એમના દ્રષ્ટિકોણને ઘડનારું હતું. જુઓ, એમનો જન્મ જેરુસલેમમાં થયેલો. એ સમયે એ બ્રિટિશ પેલેસ્ટાઈન ગણાતું. પરિવાર આરબ ખ્રિસ્તી. પછી એમણે ભણતર લીધું ઇજિપ્તની બ્રિટિશ કોલોનિયલ શાળાઓમાં અને પછી ઉચ્ચ અભ્યાસ માટે ગયા અમેરિકા.
એટલે એક જ વ્યક્તિ આરબ જગત અને પશ્ચિમી જગત બંનેનો અનુભવ ધરાવે, એક અંદરના પણ અને બહારના પણ.
બરાબર. અને આ જ અનુભવ એમને ઓરિયન્ટાલિઝમ જેવું પુસ્તક લખવા માટે જરૂરી સૂઝ અને તાકાત આપે છે. તેઓ પશ્ચિમી શૈક્ષણિક પરંપરાને ખૂબ ઊંડાણથી જાણતા હતા, જેની તેઓ ટીકા કરવાના હતા.
એટલે એમને ખબર હતી કે પશ્ચિમ કઈ રીતે વિચારે છે, કઈ રીતે લખે છે.
હા, અને એમની પેલેસ્ટિનિયન ઓળખે એમને એ અવાજ આપ્યો જે પશ્ચિમી પ્રભુત્વ નીચે ઘણીવાર દબાઈ જતો હોય છે. આ પુસ્તક જે 1978માં આવ્યું, એણે તો પોસ્ટ કોલોનિયલ સ્ટડીઝ, એટલે કે સંસ્થાનવાદ પછીની અસરોના અભ્યાસ માટેનો પાયો જ નાખી દીધો. ઘણા ક્ષેત્રોમાં એની અસર થઈ.
તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? મતલબ આ ઓરિયન્ટાલિઝમ શબ્દનો અર્થ સઈદ શું કરે છે?
સઈદની મૂળ દલીલ એમ છે કે પશ્ચિમી દુનિયાએ ઓરિયન્ટ એટલે કે પૂર્વ, જેમાં મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા, એશિયા બધું આવી જાય, એને જે રીતે સમજ્યું છે, જે રીતે રજૂ કર્યું છે, એ કોઈ તટસ્થ કે વાસ્તવિક જ્ઞાન નથી.
એટલે ખાલી હકીકતો નથી?
ના, બિલકુલ નહીં. સઈદ કહે છે કે આ તો એક આખી ઘડવામાં આવેલી વિચારધારા છે, એક ડિસ્કોર્સ છે, ઊંડા પૂર્વગ્રહોથી ભરેલી એક એવી વ્યવસ્થા જે પશ્ચિમે સદીઓથી બનાવી અને ટકાવી રાખી છે. અને આ આખી વિચારધારાને સઈદ ઓરિયન્ટાલિઝમ કહે છે.
અચ્છા, અને આનો હેતુ શું?
મુખ્ય હેતુ હતો પૂર્વ પર પશ્ચિમનું સાંસ્કૃતિક, રાજનૈતિક અને બૌદ્ધિક વર્ચસ્વ સ્થાપિત કરવું. આ એક બહુ શક્તિશાળી સાધન હતું, પૂર્વને વ્યાખ્યાયિત કરવું અને નિયંત્રિત કરવું.
પણ આ કામ કઈ રીતે કરે છે, મતલબ વ્યવહારમાં?
જુઓ, ઓરિયન્ટાલિઝમ શું કરે છે, એ આપણે એટલે કે પશ્ચિમ અને તેઓ એટલે કે પૂર્વ વચ્ચે એક મોટો ભેદ ઊભો કરે છે.
હા,
પશ્ચિમને હંમેશા કેવું બતાવાય? તર્કવાળો, પ્રગતિશીલ, આધુનિક, શ્રેષ્ઠ. અને પૂર્વને એ તો રહસ્યમય, અતાર્કિક, પરંપરામાં જકડાયેલું, પછાત, ક્યારેક તો ખતરનાક પણ.
હા,
એટલે એક પ્રકારનું સ્ટીરિયોટાઈપિંગ.
બરાબર. અને સઈદ ભાર મૂકીને કહે છે કે પૂર્વ વિશેનું આ જ્ઞાન ક્યારેય નિર્દોષ નહોતું, એ હંમેશા એના પર સત્તા ચલાવવાની ઈચ્છા સાથે જોડાયેલું હતું. નોલેજ ઇઝ પાવર, જ્ઞાન દ્વારા વર્ચસ્વ.
પુસ્તકની અંદર સઈદ આ વાતને કેવી રીતે રજૂ કરે છે, એના પ્રકરણોની વાત કરીએ તો?
હા, એની રચના સમજવા જેવી છે. એક પ્રસ્તાવના છે અને પછી ત્રણ મુખ્ય પ્રકરણો છે. પ્રસ્તાવનામાં તો સઈદ મુખ્ય દલીલ મૂકી દે છે અને ઓરિયન્ટાલિઝમની ત્રણ વ્યાખ્યા આપે છે,
શૈક્ષણિક વિષય, માનસિકતા અને સંસ્થાકીય વ્યવસ્થા તરીકે. અહીં જ તેઓ મિશેલ ફુકો જેવા વિચારકોનો પ્રભાવ સ્વીકારે છે.
પછી આવે છે પ્રકરણ એક, ઓરિએન્ટાલિઝમનો વ્યાપ. આમાં ઐતિહાસિક સંદર્ભ આપે છે, ખરું ને?
હા, અહીં 18મી સદીના અંતથી શરૂ કરીને બ્રિટિશ અને ફ્રેન્ચ અનુભવો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. લોર્ડ ક્રોમર જેવા અંગ્રેજ અધિકારીઓના ઉદાહરણ આપે છે. એ લોકો ખરેખર માનતા હતા કે તેઓ પૂર્વના લોકોને એમના પોતાના કરતાં વધુ સારી રીતે સમજે છે.
અરે વાહ.
અને અહીં જ પેલો ટેક્સ્ચ્યુઅલ એટીટ્યૂડનો વિચાર આવે છે, એટલે કે પશ્ચિમીઓ પૂર્વ વિશે પુસ્તકોમાં જે વાંચે એને વાસ્તવિક અનુભવ કરતાં વધુ સાચું માને.
એટલે જણે પૂર્વ એ જીવતા જાગતા લોકો નહીં પણ પુસ્તકનું પાનું હોય.
બરાબર એ જ. આ જ પ્રકરણમાં એક કાલ્પનિક ભૂગોળ, ઇમેજિનરી જિયોગ્રાફીની વાત કરે છે, કે ઓરિયન્ટ કોઈ કુદરતી ભૌગોલિક હકીકત નથી પણ પશ્ચિમી કલ્પનાએ બનાવેલી એક જગ્યા છે જ્યાં પશ્ચિમ પોતાની ફેન્ટેસી રજૂ કરી શકે. જેમ કે ફ્લોબર્ટ જેવા લેખકોએ પૂર્વની સ્ત્રીઓનું જે ચિત્રણ કર્યું એ વાસ્તવિકતા કરતાં પશ્ચિમી પુરુષોની કલ્પના વધુ હતી.
અને પેલું નેપોલિયનવાળું ઉદાહરણ પણ અહીં જ આવે છે ને, ઇજિપ્ત પરનું આક્રમણ.
હા, 1798. સઈદ એને બહુ મહત્વની ક્ષણ ગણે છે, કારણ કે નેપોલિયન ખાલી લશ્કરનો તો લઈ ગયો, એની સાથે વિદ્વાનો, વૈજ્ઞાનિકો, કલાકારોની આખી ટીમ હતી.
શા માટે?
એમનું કામ હતું ઇજિપ્તના દરેક પાસાનો અભ્યાસ કરવો, વર્ગીકરણ કરવું, દસ્તાવેજીકરણ કરવું, ઇજિપ્તને જાણવું. આ ઘટના બતાવે છે કે જ્ઞાન અને લશ્કરી તાકાત કેવી રીતે સાથે ચાલે છે. ઇજિપ્તને જીવન સંસ્કૃતિમાંથી અભ્યાસની એક સ્થિર વસ્તુ બનાવી દેવાયું. સઈદ માટે આ આધુનિક ઓરિએન્ટાલિઝમનો જન્મ હતો.
પછી પ્રકરણ બે છે, ઓરિએન્ટાલિસ્ટ માળખા અને પુનઃરચનાઓ. આમાં શું વાત છે?
આમાં સઈદ બતાવે છે કે 19મી અને 20મી સદીમાં આ ઓરિએન્ટાલિઝમ કેવી રીતે વધુ વ્યવસ્થિત બન્યું, શૈક્ષણિક સંસ્થાઓમાં, યુનિવર્સિટીઓમાં એને સ્થાન મળ્યો. અહીં તેઓ તુલનાત્મક ભાષાશાસ્ત્ર જેવા વિષયોનું ઉદાહરણ આપે છે, કેવી રીતે ભાષાઓ અને લોકોનું વર્ગીકરણ થયું, જેમાં યુરોપિયન ભાષા સંસ્કૃતિને શ્રેષ્ઠ ગણવાય. અને અહીં જ સઈદ બે બહુ મહત્વના ખ્યાલો આપે છે, લેટન્ટ ઓરિએન્ટાલિઝમ અને મેનિફેસ્ટ ઓરિએન્ટાલિઝમ.
લેટન્ટ અને મેનિફેસ્ટ, એ થોડું સમજાવશો?
લેટન્ટ ઓરિએન્ટાલિઝમ એટલે એમ સમજો ને કે પૂર્વ વિષયની ઊંડાણમાં બેઠેલી લગભગ અચેતન ધારણાઓ, કે પૂર્વ અતાર્કિક છે, સમયમાં થીજી ગયેલું છે, પછાત છે, લાગણીશીલ છે વગેરે. આ ધારણાઓ બહુ સ્થિર હોય છે, જલ્દી બદલાતી નથી.
અચ્છા, અને મેનિફેસ્ટ?
મેનિફેસ્ટ ઓરિએન્ટાલિઝમ એટલે એ સ્પષ્ટ વિચારો, નીતિઓ, લખાણો, સિદ્ધાંતો જે આ લેટન્ટ ધારણાઓના પાયા પર બનેલા હોય છે. આ બદલાઈ શકે, ક્યારેક પશ્ચિમ પૂર્વને રોમેન્ટિક રીતે જુએ, ક્યારેક એને ખતરનાક ગણે, પણ એનો આધાર પેલી લેટન્ટ ઊંડી માન્યતાઓ જ હોય છે.
એટલે ઉપરથી રંગરૂપ બદલાય પણ અંદરનો માલ એ જ રહે.
એમને બરાબર. આ પ્રકરણ એ પણ બતાવે છે કે ઓરિએન્ટાલિઝમ કેવી રીતે એક બંધિયાર, સેલ્ફ રેફરન્સિંગ સિસ્ટમ બની ગઈ. પશ્ચિમી વિદ્વાનો એકબીજાને જ ટાંકે, એકબીજાના લખાણો પર જ આધાર રાખે. પૂર્વના લોકોનો પોતાનો અવાજ, એમનો પોતાનો અનુભવ, એ જાણે ગણતરીમાં જ નહોતો.
અને છેલ્લું પ્રકરણ 3, ઓરિએન્ટાલિઝમ હવે. આમાં ચર્ચા આજના સમય સુધી આવે છે.
હા, અહીં સઈદ બીજા વિશ્વયુદ્ધ પછીના સમયની વાત કરે છે, કેવી રીતે ઓરિએન્ટલિઝમનું કેન્દ્ર યુરોપ, બ્રિટન, ફ્રાન્સ થી ખસીને અમેરિકા તરફ ગયો.
સંસ્થાનવાદ તો પૂરો થયો પણ ઓરિએન્ટલિઝમ રહ્યું?
હા, એ ગયું નહીં, ખાલી એનું સ્વરૂપ બદલાયું. સઈદ હે છે કે હવે જૂના ભાષાશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોને બદલે સમાજ વિજ્ઞાનીઓ, પોલિટિકલ સાયન્ટિસ્ટ્સ, એરિયા સ્ટડીઝના નિષ્ણાતો આવ્યા, જેઓ સરકારોને, મોટી કંપનીઓને, મીડિયાને સલાહ આપે છે.
અને સઈદ અમેરિકન ઓરિએન્ટલિઝમની ખાસ ટીકા કરે છે, નહીં? ખાસ કરીને અરબ જગત અને ઇસ્લામ પ્રત્યેના વલણની.
બિલકુલ. તેઓ કહે છે કે આ નવું ઓરિએન્ટલિઝમ વધુ અમૂર્ત છે, વધુ સિદ્ધાંતવાદી છે અને સીધું અમેરિકાની વિદેશ નીતિ અને હિતો સાથે જોડાયેલું છે, ખાસ કરીને શીતયુદ્ધ અને અરબ ઇઝરાયલ સંઘર્ષના સંદર્ભમાં. તેઓ બર્નાર્ડ લેવિસ જેવા એ સમયના મોટા ગણાતા વિદ્વાનોની ટીકા કરે છે. કહે છે કે આ લોકો ઓબ્જેક્ટિવ એક્સપર્ટ હોવાનો દાવો કરે છે પણ ખરેખર તો જૂના ઓરિએન્ટલિસ્ટ સ્ટીરિયોટાઇપ્સને જ નવા વાઘા પહેરાવીને રજૂ કરે છે.
અને મીડિયામાં જે આરબો અને મુસ્લિમોનું ચિત્રણ થાય છે, તેલના શેખ કે પછી આતંકવાદી.
હા, સઈદ એને પણ જૂના ઓરિએન્ટાલિસ્ટ વિચારોનું જ આધુનિક રૂપ ગણે છે. પુસ્તકનો અંત એવા અભ્યાસના આહવાન સાથે થાય છે જે પોતાની ધારણાઓ પર સવાલ ઉઠાવે, બીજાને માનવીય રીતે જુએ અને વર્ચસ્વ જમાવવાની ભાવના વિના સંવાદ કરે.
તો આ આખી વાતમાંથી આપણે કયા મુખ્ય સંદેશા તારવી શકીએ? What are the key takeaways?
મને લાગે છે પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો છે અન્ય, ધી અધર. સઈદ બહુ સ્પષ્ટ રીતે બતાવે છે કે ઓરિયન્ટ એ વાસ્તવિક ભૌગોલિક જગ્યા કરતાં પશ્ચિમ દ્વારા પોતાની ઓળખ ઘડવા માટે બનાવેલો એક વિચાર વધારે છે. અમે આવા છીએ કારણ કે અમે પેલા જેવા નથી. પશ્ચિમ તાર્કિક કારણ કે પૂર્વ અતાર્કિક, પશ્ચિમ આધુનિક કારણ કે પૂર્વ પરંપરાગત. આનાથી પશ્ચિમને પોતાની શ્રેષ્ઠતા સ્થાપિત કરવામાં મદદ મળી.
આ તો આપણે આસપાસ પણ જોઈએ છીએ, નહીં? કોઈ ચોક્કસ જૂથ માટે આપણે આવા જ ચોકઠા બનાવી દઈએ છીએ, તેઓ તો આવા જ હોય. એ પણ એક પ્રકારનું અન્ય બનાવવું જ છે.
સાચી વાત છે. બીજો મુખ્ય સંદેશ છે, જ્ઞાન એ શક્તિ છે. નોલેજ ઇઝ નેવર ઇનોસન્ટ. પૂર્વનો અભ્યાસ કરવો, એના વિશે લખવું, એને વ્યાખ્યાયિત કરવું, આ બધું એને નિયંત્રિત કરવાની ઈચ્છા અને ક્ષમતા સાથે જોડાયેલું હતું. શૈક્ષણિક જ્ઞાને સંસ્થાનવાદને એક બૌદ્ધિક આધાર પૂરો પાડ્યો.
આજે પણ આપણે જોઈએ છીએ કે માહિતી અને ડેટાનો ઉપયોગ કેવી રીતે રાજકીય અને આર્થિક પ્રભાવ માટે થાય છે. કોણ શું જાણે છે, કોણ માહિતીને નિયંત્રિત કરે છે, એના પર ઘણું નિર્ભર છે.
ત્રીજો મુદ્દો, પેલો ટેક્સ્ચ્યુઅલ એટીટ્યુડ, એટલે કે પુસ્તકોમાં લખેલી વાતને વાસ્તવિકતા પર હાવી થઈ જવા દેવી. પશ્ચિમીઓ પૂર્વ વિશે જે વાંચતા એને એટલું સાચું માનતા કે રૂબરૂ અનુભવ પણ એને ખોટો સાબિત ન કરી શકે.
આ તો જાણે આપણે વોટ્સએપ યુનિવર્સિટીની વાત કરતા હોઈએ એવું લાગે છે. જે લખાઈને આવ્યું એ જ સાચું.
હા, કંઈક અંશે. ચોથો મુદ્દો છે અનિવાર્યતાવાદ, એસેન્શિયલિઝમ અને અમાનવીયકરણ. ઓરિએન્ટલિઝમ શું કરે છે? એ ઓરિએન્ટલ માટે અમુક નિશ્ચિત કાયમી લક્ષણો ઘડી કાઢે છે. તેઓ સ્વભાવે જ આનાથી શું થાય, આખા સમુદાયોની વિવિધતા, એમની જટિલતા, એમની માનવતા બધું જ ભૂંસાઈ જાય છે. લોકો ખાલી સ્ટીરિયોટાઇપ બનીને રહી જાય છે.
અને પાંચમું, સ્વ પ્રતિનિધિત્વનો ઇનકાર. પશ્ચિમી નિષ્ણાત જ પૂર્વ વિશે બોલી શકે, પૂર્વનું અર્થઘટન કરી શકે, પૂર્વના પોતાના અવાજને, પોતાના અનુભવને સ્થાન જ નહીં. આ આપણને યાદ અપાવે છે કે કોઈપણ સમુદાયને સમજવા માટે એમના પોતાના અવાજને સાંભળવો કેટલો જરૂરી છે. સીધો એમની પાસેથી જ. પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર મનમાં રહી જાય, એવા થોડા વિચારો પર વાત કરીએ.
ચોક્કસ. એક વિચાર જે મને બહુ સ્પર્શી ગયો તે છે, ઓરિયન્ટ લગભગ યુરોપિયન શોધ હતી. પ્રાચીન કાળથી રોમાન્સ, વિચિત્ર જીવો, યાદગાર સ્મૃતિઓનું સ્થળ રહ્યું છે. આ સીધું બતાવે છે કે ઓરિયન્ટ એ વાસ્તવિકતા કરતાં પશ્ચિમી કલ્પના અને જરૂરિયાતનું ઉત્પાદન વધુ હતું.
બીજો એક વિચાર જે જ્ઞાન અને શક્તિના ગઠબંધનને ખુલ્લું પાડે છે, પશ્ચિમ અને પૂર્વ વચ્ચેનો સંબંધ સત્તાનો, વર્ચસ્વનો સંબંધ છે. પૂર્વને ઓરિયન્ટલાઇઝ કરવામાં આવ્યું કારણ કે તેને ઓરિયન્ટલ બનાવી શકાય તેમ હતું, એટલે કે તેને દબાવી શકાય તેમ હતું. આ બતાવે છે કે જ્ઞાનનું સર્જન પણ કેટલીક વાર એક હિંસક પ્રક્રિયા હોઈ શકે છે.
અને પેલો ટેક્સ્ચ્યુઅલ એટીટ્યુડવાળો મુદ્દો ફરી યાદ કરવા જેવો છે. પૂર્વમાં જનાર પશ્ચિમી વ્યક્તિ, પછી ભલે વિદ્વાન હોય, લેખક હોય કે સૈનિક, એ હંમેશા એ સભાનતા સાથે જાય છે કે તે એક શક્તિશાળી, શ્રેષ્ઠ સંસ્કૃતિનો પ્રતિનિધિ છે. આ સભાનતા જ એની નજરને પૂર્વગ્રહયુક્ત બનાવી દે છે. એ વાસ્તવિકતાને બદલે પુસ્તકોમાં વાંચેલી વાતોને વધુ મહત્ત્વ આપે છે.
આ બધી ચર્ચા તો બહુ ઊંડી અને વિચારવા જેવી છે, પણ સવાલ એ થાય કે આ પુસ્તકના વિચારો આજના સામાન્ય જીવનમાં કઈ રીતે પ્રસ્તુત છે? આપણે આમાંથી શું શીખી શકીએ?
ઘણું બધું. સૌથી પહેલું અને દેખીતું છે મીડિયા સાક્ષરતા. આપણે જે ફિલ્મો જોઈએ છીએ, ટીવી શોઝ જોઈએ છીએ, સમાચાર વાંચીએ છીએ, એમાં જુદા જુદા સમુદાયોનું, પછી વિદેશી હોય કે આપણા જ દેશના બીજા પ્રદેશના લોકો હોય, કેવું ચિત્રણ થાય છે, એના પ્રત્યે આપણે વધુ સજાગ બની શકીએ.
જેમ કે કોઈ આખા સમુદાયને એક જ રંગે રંગી દેવાય, કે પછી એમની વિચિત્રતાઓ પર જ ધ્યાન અપાય.
બરાબર. આપણે પૂછી શકીએ કે આ રજૂઆત પાછળ કોઈ સ્ટીરિયોટાઇપ તો કામ નથી કરી રહ્યું ને?
શું આ વાસ્તવિક ચિત્ર છે કે પછી કોઈએ બનાવેલી છબી છે. બીજું, આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વિદેશ નીતિને સમજવામાં. ઘણીવાર કોઈ દેશ બીજા દેશ પર હુમલો કરવા કે દખલ કરવા માટે જે ભાષા વાપરે છે તેઓ અતાર્કિક છે, તેઓ ખતરો છે, તેમને સુધારવાની જરૂર છે, એની પાછળ ઓરિએન્ટાલિસ્ટ જેવી માનસિકતા હોઈ શકે છે.
એટલે આપણને જે કહેવામાં આવે છે એને એમ જ સ્વીકારી ન લેવું.
ત્રીજું અને કદાચ સૌથી અગત્યનું, આત્મ પ્રતિબિંબ. આપણે પોતે અન્ય સંસ્કૃતિઓ, અન્ય સમુદાયો, અન્ય લોકો વિશે શું માનીએ છીએ, આપણી એ માન્યતાઓ ક્યાંથી આવી છે, શું એ આપણા પોતાના અનુભવ પર આધારિત છે કે પછી આપણે સાંભળેલી વાતો, મીડિયા કે આપણી આસપાસના સમાજમાંથી અપનાવી લીધેલા પૂર્વગ્રહો છે.
આ તો અઘરું છે પણ જરૂરી છે.
અને ચોથું, અધિકૃત સાંસ્કૃતિક આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવું. બીજા લોકો પોતાના વિશે શું કહે છે તે સીધું સાંભળવાનો પ્રયાસ કરવો. પશ્ચિમી નિષ્ણાતો કે આપણા પોતાના સમાજના જાણકારો પર આધાર રાખવાને બદલે એ સંસ્કૃતિના લોકો દ્વારા લખાયેલું સાહિત્ય વાંચવું, એમની ફિલ્મો જોવી, એમની કળાને સમજવી.
સાચી વાત. જેમ કે આપણે આદિવાસી સમુદાય વિશે જાણવું હોય તો શહેરી લેખકોએ એમના વિશે શું લખ્યું છે એ વાંચવા કરતાં આદિવાસી લેખકો પોતે શું લખી રહ્યા છે એ જાણવું વધુ મહત્વનું છે.
મારા માટે ઓરિએન્ટાલિઝમમાંથી જો એક મુખ્ય બોધપાઠ લેવાનો હોય તો એ છે કે કોઈપણ પ્રકારનું પ્રતિનિધિત્વ ક્યારેય તટસ્થ નથી હોતું. એ હંમેશા શક્તિના સંબંધો સાથે જોડાયેલું હોય છે. એક સંસ્કૃતિ બીજી સંસ્કૃતિને કેવી રીતે જુએ છે, કેવી રીતે રજૂ કરે છે, એના પર તેમની વચ્ચેના રાજકીય, આર્થિક અને લશ્કરી સંબંધોની ઊંડી અસર હોય છે. એટલે કોઈપણ સંસ્કૃતિ વિશેના સંપૂર્ણ, ઉદ્દેશ્યપૂર્ણ જ્ઞાનના દાવા પ્રત્યે હંમેશા શંકા રાખવી જરૂરી છે, ખાસ કરીને જ્યારે શક્તિનું અસંતુલન હોય.
અને મારા માટે આ પુસ્તકમાંથી શીખવા જેવી મુખ્ય બાબત છે આત્મજાગૃતિનું મહત્વ. આપણે જે વિચારીએ છીએ, જે બોલીએ છીએ, જે લખીએ છીએ એ ક્યાંથી આવે છે અને એની શું અસર થઈ શકે છે એ વિશે સતત વિચારતા રહેવું, ખાસ કરીને જ્યારે આપણે અન્ય વિશે વાત કરતા હોઈએ. આ પુસ્તક ફક્ત એક બૌદ્ધિક કવાયત નથી, પણ બીજાને સમજવા અને તેની સાથે જોડાવા માટે વધુ નૈતિક અને ન્યાયપૂર્ણ માર્ગ શોધવાનું આહ્વાન છે. એ આપણને વધુ સંવેદનશીલ બનવા પ્રેરે છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.